सीतांशु भाई नमस्कार।
आराधनाबेन नमस्ते। ऑस्ट्रेलिया थी हिंदुस्तान सुधी नुं अंतर केटलुं झडपथी कापी शकाय छे એનો આનંદ છે।
સીતાંશુભાઈ, આપની સર્જનશીલતા અને અન્ય સાહિત્યિક પ્રદાન વિશે તો વાતો કરવી જ છે, પણ તે પહેલાં આપના બાળપણ અને ઉછેરથી શરૂઆત કરીએ। આપના પિતા દિવાન હતા, એ વાતાવરણમાં આપનો ઉછેર થયો, પછી કવિતા ક્યાંથી શરૂ થઈ?
મારા મોટા દાદા મણિભાઈ જસભાઈ, એ વડોદરાના દિવાન હતા અને કચ્છના દિવાન હતા અને પુસ્તકના ખૂબ રસિયા હતા। વડોદરાનું જે મ્યુઝિયમ છે રાજ્યનું, સયાજીબાગમાં, એ પણ એમણે સ્થાપ્યું હતું સયાજીરાવ ગાયકવાડના રાજ્યકાળ દરમિયાન એમણે। એટલે તે વખતથી પુસ્તકોની પ્રીતિ કુટુંબમાં કરી। મારા પિતાજી કચ્છના મુખ્ય ન્યાયાધીશ હતા અને કવિતા લખતા હતા, અને વિજયરાય વૈદ્યનું કૌમુદી નામનું એક જે સામયિક છે, બહુ પ્રતિષ્ઠિત સામયિક, એમાં એમના કાવ્યો પણ છપાયા છે। એટલે પુસ્તક પ્રીતિ જૂની કુટુંબમાં, અને આવી રીતે લેખન પણ મારા પિતાજી કરતા હતા। બહુ નાની ઉંમરે ગુજરી ગયા, 52 વર્ષની ઉંમરે। મારી ઉંમર તો તે વખતે 6 વર્ષની, પણ આ બધું કઈ રીતે આપણી પાસે આવે છે, અને માત્ર કુટુંબમાંથી નથી આવતું, ઘણી બધી જગ્યાએથી આવે છે। એટલે એ રીતે ક્યાં ક્યાંથી આ બધા વાદળો વરસ્યા હશે, અને ઉમાશંકર કહે છે તેમ કે ડુંગર ઉપર વાદળ વરસે, અને ક્યાંથી, રવીન્દ્રનાથ પણ એ કહે છે અને ઉમાશંકર પણ કહે છે, ક્યાંથી વાદળ વરસે છે અને ક્યાં ડુંગરમાં જમે છે, અખો પણ કહે છે, બાહેર દિશે નગ કોરડા, માહે ભર્યા જળના ઓરડા। આપણા બધાની અંદર આ જે જળ આવે છે તે ક્યાંથી આવે છે, અનેક જગ્યાએથી।
બાળપણના કંઈક સંસ્મરણો હશે ઉછેર સમયના, ઘરનું વાતાવરણ કેવું હતું?
અમારા પિતાજી કચ્છના મુખ્ય ન્યાયાધીશ હતા, એટલે અમારું મોટું ઘર હતું, કે 72 રૂમોનું, ગૌશાળા પણ હતી, તાજું દૂધ પીવા પણ જઈએ સવારે, અને ઘરમાં કેદીઓ કામ કરવા આવે ત્યાં આગળ, એટલે એ કેદીઓને સાંકળ પણ પહેરાવી રાખી હોય, તો એ ખણખણાટ પણ, કારણ કે થોડો ભયનું પણ વાતાવરણ થાય બાળક માટે, એ પણ જોયું। અરબની ચોકી ઘરમાં તે લોકોના કાવાની સુગંધ પણ એ હજી છે, એ સ્મૃતિ જુદી જુદી રીતે જળવાઈ રહેશે જુદી જુદી વ્યક્તિઓમાં। કોઈને કર્ણગોચર કાંતિ સાંભળ્યું હોય તો યાદ રહે, મોટાભાગના લોકોને જે સૂંઘ્યું હોય તે સુગંધની સ્મૃતિ રહે, મારી પણ છે। અને આ બંને કેદી અને અરબ અને ન્યાયાધીશ, અને એ ન્યાયાધીશથી કેદી અને અરબ, એની અદબ રાખે, આ બધું વાતાવરણ જાણે અજાણે મનમાં જમ્યું હશે
જી।
મારા મા બહુ જ બહાદુર, 42 વર્ષની ઉંમરે, એ 42ની હતી ત્યારે મારા પિતાજી ગયા, 52 વર્ષના હતા, 10 વર્ષનું અંતર હતું। બહુ હિંમતથી એણે બધા, મેં તો મોટું કુટુંબ, 5 ભાઈઓ 2 બહેનો, અને સૌથી મોટા ભાઈ તે વખતે 20-22ના, તો એણે બહુ હિંમતથી બધાને ઉછેરે। મારા એક ભાઈ પાયલટ થયા, તે પહેલું સોલો ફ્લાઇટ કરતા હતા મુંબઈથી વડોદરાની, તો નાનકડું પાઇપર પ્લેન 2 સીટવાળું, અને પહેલી વખત આ જતો હતો યુવક ક્રોસ કન્ટ્રી સોલો, તો પાછલી સીટમાં મારી મા બેઠી હતી, કહ્યું મારે આવવું છે। તો આવી જાતનું એક કુટુંબનું ભર્યું ભાદર્યું અને હિંમતવાળું જાય આવું વાતાવરણ જીવવા મળ્યું।
પછી પ્રથમ કાવ્ય ક્યારે સ્ફૂર્યું, પહેલું કાવ્ય કયું હતું એ યાદ હશે?
એટલે પહેલા જે પદ્યકૃતિ રચાઈ
જી,
તે મારા પિતાજી પોતે 52 વર્ષની ઉંમરે ગુજરી ગયા 1947માં, તે વખતે મારી ઉંમર 5-6 વર્ષની, તો સ્કૂલમાં ભણતો તો 10મા ધોરણમાં, તે વખતે અમે ભુજના મોટા મકાનમાંથી વડોદરાના એક મકાનમાં ગયા, પછી મુંબઈના નાનકડા ફ્લેટમાં આવ્યા, તો એ કારણસરને, પિતાજી ન હોય એ બધા કારણસર, આપણે આપણા બાપુજી સાથે મનોમન ઝઘડો કર્યો હતો કે તમે આમ ગુજરી કેમ ગયા, એનું પહેલું કાવ્ય લખ્યું હતું। આજે એક વિનોદ થાય, પણ હું કલ્પી શકું છું કે 10મા ધોરણમાં ભણતા છોકરાને કંઈક મનમાં વસમું લાગ્યું હશે, મૃત્યુનો ખ્યાલ આવ્યો હશે, વિયોગનો ખ્યાલ આવ્યો હશે, અને એક ઇન્ટેન્સ પદ્ય રચના કરી હતી।
સીતાંશુભાઈ, આપના સર્જનો માટે આજે અનેક વિશેષણો વપરાય છે, સરરિયાલિઝમ, અનુઆધુનિક કવિતા. આપ આ વિશેષણોના સંદર્ભે આપના સર્જનોને કેવી રીતે મૂલવો છો આજે?
કવિ અને કવિતા એ બે શબ્દો એવા છે કે એ વિશેષણોનો બહુ ઝડપથી સ્વીકાર નથી કરતા, અને એ બે એવા શબ્દો છે નામ કે વિશેષણો જેની પાછળ ખૂબ દોડે છે. હિન્દીમાં તો એક સમય એવો હતો કે એક દસકાની અંદર 10 મહાકવિઓ હોય, ત્યારે અમે કહેતા હતા કે ભાઈ આ કવિને આગળ મહા લગાડવાનો કંઈ અર્થ નથી. કવિ શબ્દ જ એટલો મોટો છે કે મારી કવિતાની આગળ એક વિશેષણ લગાડાય છે, તે દુર્બોધ.
જી,
તો હોઈ શકે દુર્બોધ. હવે એ શું કોને માટે દુર્બોધ છે એ કેટલું રસનો વિષય છે. દાખલા તરીકે મારો દીકરો કમ્પ્યુટર સાયન્સનો મોટો એન્જિનિયર છે અને એ મેથેમેટિશિયન છે, અને ગૂગલની જે ઉપલી જે 100 જણાની ટીમ છે તેમાં એ સિનિયર સાયન્ટિસ્ટ છે. એનું પુસ્તક છે તે મારા માટે દુર્બોધ એટલે કેટલું બધું દુર્બોધ લાગે છે, કારણ કે મારી કોઈ સજ્જતા નથી એની ભાષા સમજવાની, એટલે એ દુર્બોધતાની. વળી જે અતિશય સુબોધ હોય તેનાથી ચેતવું પણ જોઈએ, કારણ કે એમાં આપણે જે જાણીએ છીએ તેની સાથેનો તાળો મળી જાય છે. તો ઘણા કાવ્યો એવા આવે છે, ઘણી કૃતિઓ સાહિત્યની એવી હોય છે, કલાકૃતિઓ પણ, કે આપણા મનમાં જે બેસી ગયું હોય તેની સાથે તાળો મળી જાય, તો આ તાળો મેળવતી કવિતા એ ચેતવા જેવી વસ્તુ છે. સરરિયલિઝમમાં મને બહુ રસ નાનપણમાં. મારો પહેલો કાવ્ય સંગ્રહ છે તે વર્ષો આખા આંધ્રભૃતો ના કાવ્યો કે નવલકથા કે સાલોદુદ્દાલેડા ચિત્રો ને એ બધું, અને ફ્રોઇડનો ખૂબ વાંચ્યો હતો, અને એટલે મનના અગોચર વિસ્તારમાં જવાનું એક સાહસ એની સાથે આ જોડાયું હતું. પણ એક કોઈ કોઈ ક્રીડ નહોતું મારું, કોઈ મારી માન્યતા નહોતી, એક સાહસ હતું. અને જ્યારે સાહસની જગ્યાએ એક કન્ડક્ટેડ ટૂર આવી જાય ત્યારે તો તકલીફ થઈ જાય, એટલે એ મેં કોઈ દિવસ ના કર્યું. તરત જ મિથ તરફ, કારણ કે આખી પ્રજાના અગોચર મન તરફ લઈ જાય છે, અને પછી સામાજિક વાસ્તવ તરફ, કારણ કે એ આજનું અગોચર છે. તો આખો કહે છે તો અભિનવો આનંદ આજ અગોચર ગોચર હવું એ. મને લાગે છે કે આખો બધા જ કવિઓ, બધા સર્જકો કે બધા માણસ માટે કહે છે કે અગોચરને જ્યાં જઈ ન શકાય તે ગોચર, ઇન્દ્રિયો જ્યાં જઈ ન શકે, આપણે જ્યાં જઈ ન શકીએ એને ગોચર કરવું, એટલે કે ઇન્દ્રિયોને સુલભ કરાવી આપવું. અધ્યાત્મની વાત નથી કરતો, ગોચરની વાત કરે છે, ઇન્દ્રિયોની વાત કરે છે, બુદ્ધિથી જવું, સમજણથી જવું એની વાત કરે છે. જ્ઞાની કવિ હતો, મને બહુ પ્રિય છે. એટલે સરરિયલિઝમ હોય કે ઓડિસિસનું હલેસુમાં, કે મિથ હોય જટાયુમાં, કે વખારની અંદર એક કલેક્ટિવ અનકોન્શિયસ હોય, સોશિયલ અનકોન્શિયસ હોય, કે એના પછીના કાવ્યોમાં, તો આ બધું એક સાહસ સફર છે, અને એમાં ક્યાંય અટકવું કયા સાહસિકને ગમે, મને નથી ગમતું.
આપ મુખ્યત્વે અછાંદસમાં વ્યક્ત થાઓ છો, ગઝલ ગીત પ્રત્યેનો આપનો રોષ કહું કે અભાવ ખૂબ જાણીતો છે, આની ભૂમિકા થોડીક સમજાવશો?
હા, તમે તમારી સાથે વાત કરવાની પણ ખૂબ મજા આવે છે, કારણ કે તમે બરોબર જાણી કરીને સવાલ પૂછો છો.
થેન્ક યુ.
એટલે મારો રોષ કો કવિતા પ્રત્યે છે, નહીં કે ગઝલ પ્રત્યે.
જી,
પણ ગઝલની અંદર અને આગલા તબક્કામાં હાઇકુની અંદર, એમાં અને હિન્દીમાં તો દુહાઓ ઉપર પણ એટલું બધું અતિલેખન થાય છે, કારણ કે પેલો તાળો મેળવી મેળવ્યો પ્રાસનો એ બહુ સહેલો છે, અને થોડું ચબરાકીયું કર્યું એટલે ચાલ્યું. એટલે મુક્તક હોય કે દુહા હોય કે ગઝલ હોય કે હાઇકુ હોય, એમાં કુકાવ્યો બહુ મોટા પ્રમાણમાં રખાય છે, કારણ કે એ દેખીતી સરળતાવાળા કાવ્ય પ્રકારો છે. પણ મારો રોષ તો અને મારો વિરોધ ભારે એ તો કુકવિતા તરફ છે. છાંદસમાં પણ ગહેલા કાઢે કોઈ કે છાંદસ કવિતાની અંદર પણ, એટલે કે માત્ર અક્ષરમેળ છંદોની અંદર પણ, શિખરેણી, મંદાક્રાંતા વગેરેમાં પણ, એમાં ઉમાશંકર કહે છે તે સુરેશ જોશી કહેતા હતા તેમ, પદ્ય દેહે વિચરતા નિબંધો લખતા હતા ઘણા બધા. એટલે કે આગે આમ છાંદસ પણ અંદર કોઈ કવિતા ના હોય, નિબંધો લખતા હોય. આ બધી જ ખરાબ કવિતા માટે જેવો બળવંતરાય ઠાકોરને રોષ હતો, જેવો સુરેશ જોશીને રોષ હતો, તેવો મને રોષ છે કુકવિતા તરફ. અને જે સાહિત્ય સ્વરૂપો છેતરામણી સરળતા ધરાવે છે એમાં આ કુકવિતા ઘણી વધારે લખાય છે. એટલે ગીતો તો મેં ઘણા લખ્યા છે, નાટકોમાં તો ઘણા ગીતો લખ્યા છે, એટલું જ નહીં પણ છાંદસ કવિતા પણ છે. એટલે કે માત્રા મેળ પ્રેમાનંદ વગેરે વાપરતા હતા, તેમાં નરસિંહનો પ્રિય ઝૂરણા તો મારો એક આખો એક નાટક જાગીને જોઉં તો, એ અથવા તો નકામો માણસ છે નરસિંહ મહેતા એવું એનું બીજું શીર્ષક છે. ઉત્કર્ષ મજબૂદાર અદભુત રીતે ભજવે છે, એ આખું ઝૂરણા છંદમાં છે. જટાયુ કાવ્ય આખું માત્રા મેળમાં છે અને અનેક બીજા કાવ્યો માત્રા મેળમાં છે. ટકોરાબંધ માત્રા મેળ છે એટલે છાંદસ પણ ટકોરાબંધ જ હોવું જોઈએ, એનો અંદરનો લય હોવો જોઈએ. તો આ રીતે છંદ, છાંદસ, માત્રા મેળ, અક્ષર મેળ આ બધા માટે મને તો બહુ લગાવ છે.
આપે કહ્યું છે કે કવિતા લખવી અને કવિ હોવું એ બે જુદી બાબત છે. આપ એસ્થેટિક્સ સૌંદર્ય શાસ્ત્રના અભ્યાસુ છો, કવિતા બની એવું ક્યારે લાગે?
તને જોઈ જોઈ તોય તું અજાણી, એમ રાજેન્દ્ર શાહ કહે છે ને, તેવી છે કવિતા. એ થોડી બનતા બનતા અટકી જાય છે એટલે બીજી કવિતા લખવાનું મન થાય. ચિત્રકારોને પણ એવું થતું હશે. વિવરણિકા જેવું ચિત્ર ચિતર્યા પછી પણ પિકાસોને લાગ્યું હશે કે હજી કંઈક ચિતરવાનું બાકી છે, એટલે એણે બીજું ચિત્ર ચિતર્યું હશે. થોડોક અધુરપનો ભાવ એ માણસને જિંદગી સાથે જોડેલો રાખે છે, નહીં અનુરાધા? આ એ રીતે આખું એક કવિતાની સાથે, પોતાની કવિતા સાથે બહુ માવજત કરો, ખૂબ માવજત કરો, છાપી ના નાખો તરત. લખ્યા પછી પોતાની નોટબુકમાં રહેવા દો, વાંચો, બે ચાર મિત્રોને વંચાવો, જુઓ કે એ આમ સારું છે એમ તો કહે છે પણ એના ચહેરાના ભાવ કેવા છે, શરીર કેમ હાલે ચાલે છે, તો જરાક અંદાજ આવે કે આમાં કઈ જગ્યાએ શું ખૂટે છે. મને શરૂઆતના વર્ષોમાં ઉમાશંકર અને નિરંજનભાઈ ભગત એમની પાસે કવિતા વાંચવાની એટલી મજા આવે. રાજેન્દ્ર શાહ પાસે તો અમે દર અઠવાડિયે કવિલોકમાં મળીએ અને એમની કવિતા સાંભળીએ, બીજાની સાંભળીએ, પોતાની વાંચીએ. એટલે આ એક આ કવિતાની કોડ એટલે કે વર્કશોપ ઓફ પોએટ્રી એ હંમેશા ધમધમતી રહેવી જોઈએ.
સીતામજીભાઈ, વર્ડ્સવર્થની પોએટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ વાળી વિભાવના, અને બીજી તરફ અનુઆધુનિક એટલે પોસ્ટ મોડર્ન કવિતા જે ક્યારેક સામાન્ય વાચકને બુદ્ધિની કસરત જેવી લાગે, આ બંને શું બે છેડાઓ છે?
વર્ડ્સવર્થની અંદર જ બે છેડા છે એની તમે લાંબી જે પ્રસ્તાવના છે તેમાંથી બહુ સરસ કોટેશન આપ્યું કે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. એ જ પ્રસ્તાવનાની અંદર ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી એવી વ્યાખ્યા આપે છે. આ બંને છેડા સતત હોવા જોઈએ. ઇમોશન્સ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી, એક શાંતિની અવસ્થા, અને એમાં એ રિકલેક્ટ કરો, તમે વિખરાયું છે તે પાછું ભેગું કરો, એ પણ જરૂરી છે. અને બીજી બાજુ ઓવરફ્લો પણ જરૂરી છે. તમે વિચાર કરો કે કેવા સરસ બે મેટાફર્સ એમણે વાપર્યા, બંને મેટાફર્સ છે, ઓવરફ્લો ઉભરાવું અને વિખરાઈ જવું, તે રિકલેક્શન પાછું સાંભળવું. તે તો કવિની તો વાત જવા દો, કયો માણસ આ નથી કરતો. આપણી લાગણીઓ, આપણી ઉત્તેજનાઓ કેટલી ઉભરાય છે અને કેટલી એની મજા આવે છે, અને પછી વેરવિખેર થતું હોય તે વખતે એને પાછું સાંભળી લેવાની પણ કેટલી મજા આવે છે. તો આ બંને સર્જકતાના પાયા છે. અને નિશ્ચય અદ્ભુત વિચારક એમ કહેતો હતો કે ગ્રેટ લિટરેચર ઇઝ બોર્ન વેન એપોલો ફાઇનલી સ્પીક્સ ધ લેંગ્વેજ ઓફ ડાયોનિસસ. ડાયોનિસસ એ પ્રવાહનો દેવતા અને એપોલો એ આકારનો દેવતા. તો આકારનો દેવતા અંતે જ્યારે પ્રવાહના દેવતાની ભાષા બોલતા શીખે, નહીં કે એનાથી ઊંધું, ત્યારે મહાન કલા જરૂરી છે. આપણે ઘણી વખત ઊંધું થાય છે કે પહેલાં આકારો મગજમાં સ્થિર હોય અને પછી કલાપી કહેતા હતા તેમ અમે જાહેર ખબરો આ હૃદયની છે લખી નાખી, એ બધું લખી નાખે છે. તેમાં એક જાતનું એડોલેસન્ટ પ્રેક્ટિસથી આગળ ન વધાય. એ રીતે ડાયોનિસસ એપોલોની નકલ કરવા જાય એમાં કંઈ વળે નહીં. આ તો એપોલોએ આકૃતિના દેવતાએ એક નવી તાલીમ લેવાની છે ડાયોનિસસ પાસે, અને ડાયોનિસસની ભાષા એણે બોલવાની છે. ટૂંકમાં આ ઓવરફ્લો અને રિકલેક્શન, ઉભરાવું, ચારે બાજુ ફેલાવવું અને પાછું સંભરી લેવું અને સુગટ્ટ આકાર કરવો, એ બંને વસ્તુ કોઈ પણ કવિમાં, જેને આપણે કવિ કહીએ કે કોઈ પણ સર્જકમાં, જેને આપણે સર્જક કહીએ, એમાં નથી ચાલતી હોતી. તમને શું લાગે?
સીતાંશુભાઈ, આપ સર્જક તો છો, એક સ્કોલરલી અભ્યાસુ સર્જક છો, સર્જનાત્મકતા અને અભ્યાસનો સંબંધ કેવો છે? પરસ્પરના વિરોધી હોઈ શકે?
ક્યારેક હોઈ શકે, ચોક્કસ. જ્યારે તમારી સમજણ તમારી સાહસિકતાને કુંઠિત કરે તે વખતે એ સમજણ કામ નથી લાગતી, પણ જ્યારે એ સમજણ તમારી સાહસિકતાને ઉત્તેજન આપે ત્યારે જે પરિણામ આવે તે સ્પોન્ટેનિયસ ઓવરફ્લોમાં નથી આવતું. કારણ કે એ જ છે, તમે જુઓ કે કોલંબસ હતો તો એ દરિયાને જાણતો હતો બરાબર, ક્યાંથી કેવી રીતે જીવનની પાસે નકશા હતા, ખોટા નકશા હતા, ખોટી સમજણ હતી, બોર સુધી પહોંચી ન શકે, જુદી વાત છે. પણ એને જો ખબર જ ના હોત કે આ પૃથ્વી ગોળ છે તો એ કેવી રીતે સમજણ એ સાહસિકતાને કોલંબસની અંદર જેમ ઉત્તેજન આપે છે. કોઈ વિજ્ઞાની હોય તો એ જાણે છે એની પાસે બધા ઓજારો છે વિજ્ઞાનના, પછી એ હાઇપોથિસિસ કરે અને પછી એને ચકાસે. જાણકારી અને એટલે કે સમજણ અને સાહસ એ એકબીજા માટે અનિવાર્ય છે એમ હું માનું છું. અલબત્ત ખોટી સમજણ હોય ત્યારે, અને એ સમજણ ઓછી નહીં હોય, પોતે મેળવેલી ન હોય, રટેલું જ્ઞાન હોય તો તે ન ચાલે. એક આપણો બહુ સરસ કવિ છે મધ્યકાલનો, અપભ્રંશનો, સરહપાદ, પશ્ચિમ પૂર્વ ભારતનો હતો એ, આપણે હેમચંદ્ર જેવી રીતે અહીંયા હતા તેવી રીતે લગભગ એ જ સમયનો. તો એનો એક બહુ સરસ દોહો છે, અખર બાળા સહલ જવું, અક્ષર વધેલું આખું જગત છે, એટલે કે આખું જગત બહુ ડાયું થયું, હોશિયાર થઈ ગયું છે. અખર બાળા સહલ જવું, નાઈ નિરખર કોઈ, અહીંયા કોઈ નિરક્ષર મળતું નથી. તાલગ અખર ગોળે, ત્યાં સુધી તમારી સાક્ષરતાને હલાવ્યા કરો, ગોળો જાય નિરખર હોય, જ્યાં સુધી તમે નિરક્ષર થાવ ત્યાં સુધી. તો આ બીજા પ્રકારની નિરક્ષરતા જે છે ને, કે જ્ઞાનના સમુદ્રને પસાર કર્યા પછી તમે સામે કાંઠે પહોંચો, તે સામે કાંઠેની નિરક્ષરતા એ સર્જકતાનું મૂળ છે. આ કાંઠેની નિરક્ષરતા નહીં, એટલે એ ટૂંકમાં અભ્યાસ અને સર્જકતા વચ્ચેનો સંબંધ એ તો મમ્મટાચાર્ય પણ કહે છે કે કવિતા ત્રણ રીતે આવે છે. શક્તિ, મૂળ શક્તિ, પ્રતિભા હોવી જોઈએ, પછી નિપુણતા, કે નિપુણતા કેવી રીતે કાવ્ય શાસ્ત્ર આદિ અવેક્ષણાર્થ, અને ત્રીજું એટલે કે કાવ્યો શાસ્ત્રો બધું વાંચવું ખૂબ, અને ત્રીજું કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ, કે કવિતાને જે જાણે છે તેની પાસેથી કવિતાની કલાનો અભ્યાસ કરો. ઇતિ હેતુસ્તદ ઉદ્ભવે, તો કવિતામાં કવિતાના હેતુ એટલે કે કવિતાના મૂળ અહીંયા છે, અને પછી પાછું ઉમેરે છે હેતુ હું નતુ હેતુવ, એટલે એક જ હેતુ છે, ત્રણ હેતુઓ નથી. આ ત્રણ એકબીજામાં જ્યારે એક એકાકાર થઈ જાય ત્યારે સાચી સર્જકતા પ્રગટે છે, એ કાવ્ય હેતુ છે એમ મમ્મટાચાર્ય આથી હજાર વર્ષ 1200 વર્ષ પહેલા કહ્યું હતું, જે સાચું છે.
જી, સર્જક શા માટે સર્જન કરે છે?
મને લાગે છે કે જે અનુભવે છે તે બરોબર ખબર નથી પડતી કે આ શું છે. વાલ્મીકીમાં નથી આવતું, કેમિદમ વ્યાકૃતમ માયા, આવું શું બોલી ગયો. એટલે ક્રૌંચ મિથુન, ક્રૌંચ પંખીના યુગલમાંથી એકને મારી નાખ્યું તો તરત કંઈનું કંઈ થઈ ગયું, કંઈક બોલી ગયો, પછી એને તરત થાય છે. એટલું બોલ્યું હોત ને તો એ લોકકવિ બની જાત, અથવા તો એ બહુ રોમાન્ટિક બનીને અટકી જાત. પણ એ ખરેખરો કવિ બન્યો કારણ કે એને સવાલ થયો કે હું આ શું બોલ્યો, એટલે હું આ શા માટે સર્જન આમે કર્યું, એવો સવાલ થાય એ જરૂરી છે, અને એનો જવાબ ન મળે એ પણ જરૂરી છે. કારણ કે એનો જે જવાબ મળી ગયો હતો એક ફોર્મ્યુલા આવી ગઈ, અને ઘણા લિટરેચર ઓફ કમિટમેન્ટવાળા કવિઓ એમાં ફસાઈ જાય છે. એક બાજુથી અતિ રોમાન્ટિક કવિઓ છે અને બીજી બાજુથી આ પ્રતિબદ્ધ કવિઓ છે. આ બંને ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. અટકવું ના હોય ને સાહસ સફર ચાલુ રાખવી હોય તો સતત સમજણની પ્રક્રિયા પણ ચાલુ રહેવી જોઈએ, અને આ બેમાંથી એકે પરિબળ આપણે અટકાવી નહીં એ જોવું જોઈએ. નહીં,
આપે પ્રતિબદ્ધ સર્જકોની વાત કરી. ગાંધીયુગનું સાહિત્ય મૂલ્યનિષ્ઠ સાહિત્ય હતું. સામાજિક પ્રવાહોને ઝીલવા, સામાજિક પ્રવાહોને ઘડવા એ સમયના સર્જકોનો જાણે કે ધર્મ હતો. આપ સર્જકને વિપ્લવી વિદ્રોહી કહો છો. આ એ સમાજના પ્રવાહો સામે શું સર્જક બળવો કરે છે, અને જો બળવો કરતો હોય તો કઈ રીતે?
ઉમાશંકર સુંદરમ કૃષ્ણદાસ માણેક શ્રીધરાણી આ બધાને વાંચીએ તો આમ રોમાંચ થાય એવા સરસ કવિઓ છે. એ પોતાના સમયના જીવનને જે કુંઠિત કરે છે, જે રોકી લે છે, જે કેદ કરવા માગે છે, એ આખી સત્તા સામે વિદ્રોહ કરે છે. હું ગુલામ સૃષ્ટિભાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ, એમ ઉમાશંકર કહે આમ ભાગ ફોફાડો મારે લૂંટતો હોય તેવું લાગે આપણને, કે ઘણું કે ઘણું ભાંગ હું ઘણો ઉઠાવ મારી પૂજા, એમ સુંદરમ કે તો તાકાત લાગે. આ લોહાર ખરેખર પોતાનો હથોડો ઉઠાવે છે, ઘણ ઉઠાવે છે. હવે આગળ જતાં તકલીફ શું થાય છે કે તમે તમારી આસપાસના માણસને, આસપાસના સમાજને સમજવાનો પ્રયત્ન કરો, એની માટે અનુકંપા હોય, એના માટે તમારું દિલ દાજતું હોય, એ એક વસ્તુ બની. પછી એનો ઉકેલ કેવી રીતે આવે તે કેટલાક મહાનુભાવોએ બતાડ્યું છે. એ મહાનુભાવ માર્ક્સ પણ હોય, એ મહાનુભાવ ગાંધી પણ હોય, કે એ મહાનુભાવ કોઈ મૂળિયોવાદી વિચાર કેન્સ જેવો પણ હોય. હવે આમાંથી કે શ્રી અરવિંદ હોય, આમાંથી કોઈ પણ એક ગુરુને લઈને તમે કંઠી બાંધો તો તકલીફ થઈ જાય, કારણ કે પછી તમે શિષ્ય બની શકો પણ કવિ ન બની શકો, સર્જક ન બની શકો. એટલે પ્રતિબદ્ધતા એ આઈડિયોલોજીની સાથે ન હોવી જોઈએ, પ્રતિબદ્ધતા એ રિયાલિટી સાથે હોવી જોઈએ.
આપ એક સર્જક અને અભ્યાસ ઉપરાંત શિક્ષણ સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલા રહ્યા છો. ભારતની શિક્ષણ પદ્ધતિ અને વિશ્વની અનેક દેશોની શિક્ષણ પદ્ધતિઓનો આપે અભ્યાસ કર્યો છે, એનો અનુભવ પણ કર્યો છે, જાત અનુભવ છે. આપની દ્રષ્ટિએ ભારતીય શિક્ષણ પદ્ધતિ કોઈ રીતે ઊણી ઉતરે છે, અને ઊણી ઉતરતી હોય તો કઈ રીતે?
ભારતના માસ્ટર્સ ડિગ્રી લેવી અને અમેરિકામાં પીએચડી કરવું એના જેટલું ઉત્તમ કોમ્બિનેશન મેં જોયું નથી. કારણ કે આપણું જે શાળાનું સ્કૂલની અંદર જે રીતે આપણે ભણાવીએ છીએ, આપણે બાળ મંદિરો જે રીતે ચાલે છે, બહુ સરસ છે. અત્યારે હવે હમણાંના સમયમાં થોડું અંગ્રેજીનો મોહ થયો છે, અને અમારે ત્યાં એક મને પકડી લઈ જાય બધું ઇનોગ્રેશન માટે, કે અમારે વડોદરામાં એક ભાઈ મને પકડી લઈ ગયા કે મારી સ્કૂલનું ઇનોગ્રેશન કરી નાખો, કરી નાખીએ. ચાલો, કઈ સ્કૂલ છે તમારી? એટલે કે સેન્ટ મીરા. લોકો સેન્ટ મેરી કે ના સેન્ટ મીરા? લોકો સંત મીરા કે ના સેન્ટ મીરા? તો આ જે થયું છે આપણે ત્યાં સેન્ટ મીરા સ્કૂલો જો ખુલી ગઈ છે ચારી બાજુએ, નથી તો હિન્દુસ્તાનની કે નથી તો પશ્ચિમની, એ મુશ્કેલી હમણાં સર્જાય છે. પણ બાકી તો ગીજુભાઈનું ગુજરાત છે, અને નાનાભાઈની શાળાઓ કોલેજો છે, અને ડોલરાય માંકડની યુનિવર્સિટી છે કે ઉમાશંકરની, અને આખા ભારતમાં એવું છે. જાદવપુર યુનિવર્સિટી જુઓ, બધે ખૂબ સરસ યુનિવર્સિટી છે. મને એમ લાગે છે કે શરૂઆતનો અભ્યાસ આપણે જ કરવો જોઈએ. અને હમણાં થયું છે એવું કે શિક્ષણનું વેપારીકરણ હિન્દુસ્તાનમાં કંઈ કમનસીબે બે ત્રણ દશકાઓમાં તો એટલું તો વકર્યું છે કે જાણે કેન્સરનો રોગ આમ અણધાર્યો પકડાય અને પછીથી વર્ષમાં ના રહે. અને ક્યાંક કોઈ એક અંગનું કેન્સર થયું હોય તે માંડ માંડ વટાવ ત્યારે બીજા અંગમાં કૂદકો મારે, એવું કેન્સર આ વાણિજ્યનું આપણી વિદ્યા સંસ્થાઓને લાગુ પડી ગયું છે અને ચારે બાજુ પ્રસરે છે. તો એવી પરિસ્થિતિમાં એનું પણ આપણે રક્ષણ કરવું છે આપણી રીતનું. હું ગુરુકુળની જ વાત નથી કરતો, 19મી સદીના આપણા શિક્ષણશાસ્ત્રીઓ કે 20મી સદીના શિક્ષણશાસ્ત્રીઓની પણ વાત કરું છું. પણ એકંદરે મને લાગે છે કે અમેરિકાની અંદર જે લાઇબ્રેરીઓ છે, જે સગવડો છે, જે સેમિનારો છે, જે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો રેશિયો છે અને જે રીતે અધ્યાપકોની નિમણૂક થાય છે, આ બધું જોતાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ અમેરિકામાં કરવાની ખૂબ મજા આવે. અમેરિકાનો જે અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ છે ને, ખાસ કરીને સ્કૂલોમાં જે છે, ચોકી જેવા એટલું ખરાબ છે. કંઈ એ લોકોને વાંચતા નથી આવડતું, સ્કૂલોમાંથી પસાર થઈ જાય છે તો પણ ગણિત નથી આવડતું, કોઈ શિસ્ત નથી, એ પ્રકારની સ્વતંત્રતાનો જે ખોટો ખ્યાલ છે. તેથી અમેરિકાની સ્કૂલ અને અંડર ગ્રેજ્યુએટ કોલેજો મોટાભાગની એ બહુ દયનીય પરિસ્થિતિમાં છે. ત્યાં તો આપણે પડવું નહીં, પણ કોઈક કારણસર એ લોકોમાં એટલું કૌવત છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડોક્ટરેટ બહુ સરસ રીતે કરાવે છે. તો આ બંનેનો લાભ લેવાની આપણને તક છે હિન્દુસ્તાનીઓને, તો બહુ સારું એમ થાય. તો
આપે અગાઉ વાતમાં ચર્ચામાં નરસિંહ મહેતા નાટક વિશેનો ઉલ્લેખ કર્યો, એ તંતુ ફરી પકડવો છે. ગુજરાતીમાં નાટકો બહુ ઓછા લખાય છે, આપના નાટકો ભજવાયા, સફળ થયા, ખૂબ યાદગાર પણ બન્યા. આપે અનેક પ્રકારના નાટકો આપ્યા, રૂપાંતરો આપ્યા છે, રેડિયો નાટક, અન્ય ભાષામાંથી અનુવાદો પણ કર્યા, અને નરસિંહ મહેતા જેવું આખું અલગ અંદાજથી લખાયેલું નાટકો છે. નાટ્ય લેખનની પ્રક્રિયા વિશે થોડું કંઈ કહેશો, એમાં અમને ડોક્યુ કરાવશો, એનો નકશો મનમાં કઈ રીતે રચાય અને પછી કોઈક પડકારો પણ આવે ખરા?
નાટક લખતી વખતે કવિતા લખવાનું બંધ કરી દેવું જોઈએ, નાટક લખતી વખતે વાર્તા લખવાનું બંધ કરી દેવું જોઈએ, નાટક લખતી વખતે નાટક લખવાનું ચાલુ કરવું જોઈએ. તો નાટક લખવાનું આ વિશેષ શું છે? તો સૌથી પહેલાં તો એક એક વસ્તુ તમને દેખાવી જોઈએ. તક તો તમે આંખ મીચો ને તમારી નજર સામે પડદો ખોલવો જોઈએ. એ કેટલી ઝડપથી ખુલે છે અને એ ખુલે તે વખતે કંઈક દેખાય છે કે કેમ, એ બધું તમને સતત દેખાવું જોઈએ. એટલે સૌથી પહેલું તો એ જોઈ જાતે જોઈ જોઈને નાટક કરવું જોઈએ કે કયું તમારું પાત્ર ક્યાંથી દાખલ થશે, ક્યાં જશે, કેવી રીતે ચાલશે. જો 10 ફૂટ એને ચાલવાનું હશે મંચ ઉપર તો એ કેટલી મિનિટ લાગશે, એને એ ઝડપથી ચાલીને જશે કે ધીમેથી ચાલીને જશે, વચ્ચે ઊભો રહેશે, શું થશે બધું. આમ સૌથી પહેલું મને જોવાની બહુ મજા આવે છે, નાટક લખતે લખતે જોવાની મજા આવે, એની આસપાસના બધો સન્નિવેશ પણ જોવાની મજા આવે કે શું હશે. અને પછી જ્યારે કોઈ દિગ્દર્શક એનાથી જુદો સન્નિવેશ કરવાનો પ્રયત્ન કરે તો સાથે ઘણી ચર્ચાઓ પણ થાય કે આમ નહીં કરો ને તેમ નહીં કરો. એટલે બધા એમ કહે કે નાટક તમે લખો છો ને તમારી રીતે જ ભજવો છો, તમે દિગ્દર્શકને છૂટ નથી આપતા. હું કહું કે દિગ્દર્શકની સાથે હું મૈત્રી કરીશ પણ તાબેદારી નહીં કરું. એટલે કારણ કે મેં નાટક જોઈ જોઈને લખ્યું છે સૌથી પહેલું તો એ. બીજું કે નાટક કાનથી સાંભળતે સાંભળતે લખવું જોઈએ. એટલે કોણ શું બોલે છે એ તમને સાંભળવું, તમે જાતે સાંભળતે સાંભળતી લખો, તમારો એ પાત્ર બોલે તેને બોલવા દો. તો એક જેને સાહિત્યિક ભાષા કહે છે ને, જે ખરેખર સાહિત્યિક ભાષા નથી પણ એ એકદમ કૃત્રિમ ભાષા છે, એવા સંવાદો લખતા તમે અટકી જશો. અહો આપ આજે અહીં આવ્યા તો અમને ઘણો આનંદ થયો, એવું જો કોઈ આપણે મહેમાન આવે અને આપણે એવું કહીએ ને તો મહેમાન સૌથી પહેલાં તો આપણી સામે જોઈ રહે અને એને એમ લાગે કે આપણે એનું અપમાન કર્યું છે ને ચાલ્યો જાય આપણા ઘરમાં. એવી ચાપલુસી ભરી ભાષા કોઈ ના વાપરે, પણ મંચ ઉપર ઘણા લોકો નાટક લખતી વખતે ઘણા લોકો એવી ભાષા વાપરે છે. આ તો એક ઉદાહરણ આપ્યું પણ જોજો તમે. તો સાંભળતે સાંભળતે માણસ કેવી રીતે બોલે, જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે બોલે, ઝડપથી બોલે, ધીમેથી બોલે, ઊંચે સ્વરે બોલે, નીચે સ્વરે બોલે, અટકી અટકીને બોલે, ત્રુટક ત્રુટક થઈ જાય, આ જે બધું છે. પ્રવાહ જોરદાર ચાલે, સાંભળવાની એટલી મજા આવે પાત્રોના. એટલે કે પાત્રોને ચાલવા દો, પાત્રોને બોલવા દો. એટલે એમ નહીં કે નાટક તમારી સર્જત છે આ બધી, પણ તમારે અનેક સર્જતો છે, તે બધા જુદી જુદી ભાષા બોલશે. 10 મિનિટની અંદર તમારે ગુજરાતી ભાષાના અનેક થર મંચ ઉપર મૂકી દેવા પડશે. મધુરાયનું સંતુ રંગીલી સાંભળીએ ને ત્યારે મજા રસ પડી, એકદમ મજા આવી જાય. સરિતા જોશીના પાત્રમાં જે સંતુના પાત્રમાં જે રીતે ભાષા ચાલે અને બીજી બાજુ પ્રવીણ જોશીના પાત્રમાં જે રીતે ભાષા ચાલે પ્રોફેસર હિમાદ્રી, કેવી મજા આવે. એટલે આમ આપણું નાટક અને આજે પણ થાય છે, આજે પણ નવા નાટકકારો એટલા તો સરસ છે આપણે ત્યાં. સમી જોશી, સૌમ્ય જોશી છે, પ્રવીણ પંડ્યા છે, નવશીલ મહેતા છે, કેટલા લોકો લખે છે, શુક્લ આપણો છે, ઘણા બધા લખે છે, સરસ સરસ લખે છે. એટલે અને સિનેમા પણ કેવા ગુજરાતી નવા આવવા માંડે છે, બહુ આનંદ થાય છે કે પેઢી પછી પેઢી શોધક પ્રવૃત્તિમાં પડી છે અને આ અભિનય કલાને પોતપોતાની રીતે એ લોકો આગળ વધારે છે. વિનીત શુક્લની વાત.
વિનીત શુક્લ ગુજરાતી વિવેચન ક્ષેત્રે પણ આપ સક્રિય રહ્યા છો સીતાંશુભાઈ, આજના ગુજરાતી વિવેચન વિશે આપના અભિપ્રાયો જાણવા છે.
દસેક વર્ષથી કે એની આસપાસથી જે જૂની ગુજરાતી આવડવી જોઈએ, સંસ્કૃત આવડવું જોઈએ, અંગ્રેજી આવડવું જોઈએ, એ બધી આવડતો આપણું વિદ્યાજગત જાણે કે ખોવા માંડ્યું છે. એને કારણે ઇમ્પ્રેશનિસ્ટિક ક્રિટિસિઝમ વધવા માંડ્યું છે. આ મનમાં વાંચીને જે છાપ પડી તે છાપ લખી નાખવી એનું નામ વિવેચન નથી. પછી એ છાપ સવળી હોય કે અવળી એથી કંઈ ફેર નથી પડતો. તમે મૈત્રી વિવેચન કરતા હો કે એકદમ કડકાઈથી વિવેચન કરતા હો એથી કંઈ ફેર નથી પડતો. મૂર્તિ સજ્જતા વિનાનું સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ, જૂની ગુજરાતી, અંગ્રેજી અને અંગ્રેજી દ્વારા કે સીધી રીતે પણ, આ તો કેટલો નવો યુગ છે, તમે બધા તો કેટલી બધી ભાષા જાણતા હશો, તો એ બધું જાણીને પછી વિવેચન કરવું, એટલે વિવેચનની સાધના એ કવિની સાધના કરતાં વધારે કપરી છે અને એ આ રીતે કરવી જોઈએ, ઓછી થાય છે. પણ હેમંત દવે દાખલા તરીકે કેટલો સરસ વિચારક છે, ખૂબ જાણે છે. ડેકન કોલેજમાં એણે અભ્યાસ કર્યો હતો, હવે અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક છે, ખૂબ જાણે છે. રાજેશ પંડ્યા છે, સરસ વિવેચક છે. એટલે નવા પ્રમાણમાં નવી પેઢીમાં પણ અત્યારે તો મને બે યાદ આવ્યા, બીજા પણ હશે, તો સરસ કામ કરે છે આ બધા. પણ એકંદરે જે ગુજરાતી વિદ્યાજગત છે, આટલી બધી કોલેજો, આટલા બધા પ્રોફેસરો, તો એના પ્રમાણમાં આપણને આમ કાલિદાસ માટે કહે છે કેમ કે એક આંગળી એ ગણી અને બીજી આંગળી અનામિકા થઈ જાય, કારણ કે ત્યાં કોઈનું નામ લેવાનું મન ન થાય, એવી પરિસ્થિતિ સારી નહીં. એ વિવેચનમાં આપણે વધારે કરવું જોઈએ. એને જ કારણે આ કુકવિતાનો વિરોધ કરીએ છીએ ત્યારે કહે છે કે તમે ગઝલનો વિરોધ કરો છો. એટલે ગઝલનો વિરોધ નથી કરતા, કુકવિતાનો. કોણ કવિતા શું, કવિતા શું નહીં, એની વિશે સતત ગડમથલ થવી જોઈએ. તેને બદલે વાહવા કેટલાને થઈ, મુશાયરામાં કેટલા છવાઈ ગયા, લોકાભિમુખ કેટલા થયા, અને પછીથી આવે કે તમે લોકાભિમુખ નથી, તમે લોકોથી દૂર લઈ ગયા કવિતાને. અરે કવિતાને, લોકોને કવિતાની નજીક લાવવાના છે અને એને માટે પ્રજાની રુચિનું ઘડતર કરવું જોઈએ. ચુનીલાલ મડિયા તો આખું સામયિક જ રુચિ નામનું ચલાવતા હતા. એટલે અને એવા એ અને વ્યાપકપણે વંચાતું હતું એ. એટલે આ જે એક હૃદયતાની સાધના આખી પ્રજા માટે આપણે કરવી જોઈએ, તેને બદલે પ્રજાને ગુમરાહ કરી અને સસ્તી તુકબંધીઓથી એમનું મનોરંજન કરી અને લાગણીના ઉભરાવોમાં એમને ખેંચી જઈ અને અંતે તો એમના મગજમાં જે જીવન વિશેના ખ્યાલો કુકૃત્ય ઘડાઈ ચૂક્યા છે તેની સાથે તાળો મેળવી આપી અને પ્રસિદ્ધ થવું એ સર્જકનું લક્ષણ નથી અને એ પ્રજાને બહુ ભારે પડશે.
આપે ભારતીય જ્ઞાનકોશનું સંપાદન પણ કરેલું, એ અનુભવ કેવો રહ્યો અને અંગત રીતે એની પ્રાપ્તિ શું?
એન્સાયક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર.
જી
હા, એ તો બહુ અદ્ભુત અનુભવ હતો. 5 વર્ષ એટલા તો પરિશ્રમના ગયા અને એ ખેતી કરી તો એટલો તો સરસ પાક જણવા મળ્યો કે આજે આખા હિન્દુસ્તાનમાં અનેક ભાષાઓમાં મારા મિત્રો સર્જકો છે, વિવેચકો છે અને એ ચાલુ જ રહ્યું છે. એટલે ભારતીય સાહિત્યને પણ સમજવાની મથામણ કરવી એ 21મી સદીના ગુજરાતી લેખક માટે તો જરૂરી ગણાય ને. એટલે અને દેશ દેશાવરોમાં વસતા ગુજરાતીઓ છે તે લોકો માત્ર નોસ્ટાલ્જિયાની કવિતા લખે કે અમારું ભારતને અમારું ગામડુંને, અને તમે જ્યાં છો તેની જે એક સમૃદ્ધિ છે તે પણ ગુજરાત પાસે લઈ આવો ગુજરાતી ભાષા દ્વારા. તો એ ભારતીય સાહિત્યની બાબતમાં મારી બાબતમાં એ થયો. 5 વર્ષ ખૂબ મહેનતના ગયા, કારણ કે બહુ જબરજસ્ત મોટું સાહિત્ય છે અને અત્યારનું પણ, એટલે પ્રાચીન મધ્યકાળીન તો જોવા દો પણ વર્તમાન. તો એ બધા લેખકોને મળવાનું થયું, ખૂબ બધે ફરવાનું થયું. હમણાં જ પાછું અસમ જવાનું હતું, હમણાં જ પાછું ત્રિવેન્દ્રમ જવાનું છે, તો ત્યાંના લેખકોને મળીએ. અસમિયા કવિતા ઉપર પણ મેં એક વ્યાખ્યાન આપ્યું, તે લોકોને પણ ગમ્યું. ખરે આ તો વાંચી કરીને આવી હશે, તો લોકો કે સરસ કવિતા છે તો વાંચી છે, અનુવાદો પણ મળે છે, એ સારું છે. તો એ રીતે એન્સાયક્લોપીડિયા ઓફ ઇન્ડિયન લિટરેચરનો અનુભવ બહુ સારો રહ્યો.
સિતાંશુભાઈ, આપને અનેક સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા છે, સાહિત્યલક્ષી સન્માનો, સાહિત્યલક્ષી સંસ્થાઓ, અને એ સંસ્થાઓના સંચાલન વિશે આપ શું કહેશો? આપ પોતે પરિષદ, અકાદમી જેવી સંસ્થાઓમાં ખાસ સક્રિય રહ્યા નથી આટલી લાંબી કારકિર્દી દરમિયાન.
આરાધનાબેન, એ સંસ્થાઓમાં ચડતી પડતી બહુ આવ્યા કરે છે, તે પશ્ચિમ પાસે આપણે કદાચ શીખવા જેવું છે, ખાસ કરીને યુરોપ પાસે, કે સંસ્થાને વ્યક્તિ નિરપેક્ષ કેમ બનાવી. હાના આરેન જેવા વિચારક લો તો એ અંગત અને બિનંગતને કેવું સરસ રીતે છૂટું પાડી આપી શકે છે, અથવા તો ઓડેન જેવો કવિ હોય તો કેવું સરસ કહે છે કે પ્રાઇવેટ ફેસીસ ઇન પબ્લિક પ્લેસીસ આર બેટર ધેન પબ્લિક ફેસીસ ઇન પ્રાઇવેટ પ્લેસીસ. તો આ પ્રાઇવેટ અને પબ્લિક વચ્ચેનો ભેદ કરવો જોઈએ. આપણે પબ્લિક ઇન્સ્ટિટ્યૂટ્સને, પબ્લિક ઇન્સ્ટિટ્યૂશન્સને, જાહેર સંસ્થાઓને બહુ અંગત રીતે ચલાવીએ છીએ. એટલે કે સારા માણસો આવે તો સારી રીતે ચલાવે, ને પણ એની એવી પરંપરા ન હોય, એવી શિસ્ત ન હોય કે એને બિનંગત રીતે જ જુઓ. એટલે પરિષદ દાખલા તરીકે મુનશીજી છેલ્લા વર્ષોમાં બહુ જ અંગત રીતે ચલાવતા હતા, એટલે ઉમાશંકરને પરિષદ મુક્તિની જરૂર પડી. પણ ઉમાશંકર ગયા એટલે પાછી મુનશી શૈલી આવી ગઈ, એટલે જાણે કે આજે ફરીથી પરિષદ પરિસ્થિતિ આગલા જેવી થઈ, અને અનેક ઉત્તમ સર્જકોને એમાંથી બાકાત રાખવામાં આવે છે, અને અનેક લેણદેણના હિસાબો દ્વારા ત્યાં આગળ પારિતોષિકો જાય, જ્ઞાનસત્રોના વક્તાઓ નક્કી થાય, પ્રમુખો નક્કી થાય, આ બધું સારું નથી લાગતું. અકાદમી જે દિલ્હીની છે એમાં હંમેશા ચૂંટણીની પ્રક્રિયા રહી છે, એટલે તાજેતરના વખતમાં હમણાં જ આ મારો એક પત્ર પણ જાહેર થયો છે. અહીંયા અકાદમી જે ગુજરાતની, ગુજરાત રાજ્યની અકાદમી છે, તેમાં પ્રમુખ પદે નિયુક્તિ થઈ. કોની નિયુક્તિ થઈ એ સવાલ અસ્થાને છે, એ સવાલ નથી. સવાલ એ છે કે નિયુક્તિ કેમ કરો છો, તમે ચૂંટણી કેમ નથી થવા દેતા, અને બીજી તરફથી પરિષદ જેવામાં ચૂંટણી કરાવો છો તો એ ચૂંટણીને આટલી બધી મેનિપ્યુલેટ કેમ કરો છો. તો જ્યાં સુધી આ બધા સવાલોનો સામનો નહીં કરીએ ત્યાં સુધી આપણી સંસ્થાઓ બિનંગત રીતે નહીં ચાલે, અને બિનંગત રીતે જ્યાં સુધી સંસ્થાઓ નહીં ચાલતી હોય ત્યાં સુધી 15 થી 25-35 વર્ષના જે યુવક યુવતીઓ લખે છે તો એ લોકોને માટે તો જો સાચી શોધક વૃત્તિ હોય, સાચી એક નિરીક્ષાશીલતા હોય, સ્વાતંત્ર પ્રીતિ હોય, તો એ લોકોને તો આ સંસ્થાઓમાં સ્થાન જ નહીં મળે. તો સોવિયેત યુનિયનમાં જેમ રાઇટર્સ યુનિયનમાં મીડિયોક્રસ જ હોય, અને સોઝિનિસિન અને પાસરનાક તેમાં સ્થાન જ ન હોય, એવું તો અહીંયા નહીં થાય. એ ડાબેરી વિચારસરણી હોય કે જમણેરી વિચારસરણી હોય, આ વિચારસરણીઓને અને આ અંગત સ્વાર્થો આપણા સાહિત્યકારોના, એ નામના અને પૈસાના, આ સ્વાર્થોને જો આ સંસ્થાઓ વશ થશે તો એ સારું પરિણામ નહીં આવે આખી પ્રજા માટે. દિલ્હીની સાહિત્ય અકાદમી ચૂંટણીથી ચાલે છે, તેથી જ એની સ્વાયત્તતા જળવાઈ રહી શકી છે, જે લલિત કલા અકાદમી અને સંગીત નાટક અકાદમી દિલ્હીની જ અને આપણી પણ એમાં એ નથી. એટલે પછી કોઈના ઇશારે એ ચાલે.
આપને પોતાને જ્યારે, હા સોરી,
એટલે ઉમાશંકર કહેતા નકશા હુકમ ઇમારત ચલે વૃક્ષ ચલે નિજ લીલા. તો આપણે આપણી સર્જકતાની ઇમારત જેવી કરી નાખવી છે કે વૃક્ષ જેવી નિજ લીલાથી ચાલતી કરવી છે એ પ્રજાએ નક્કી કરવાનું છે અને એમાં પ્રજાએ જોડાવાનું છે. આગરું છે ને આ સહેલું છે અને આ લોકાભિમુખ છે અને એ જાતની ચર્ચાઓ ન થવી જોઈએ. પણ સાહસિકતા શું છે, સર્જકતા શું છે, સ્વાતંત્ર્ય પ્રીતિ શું છે અને મહેનત ક્યાં છે એ બધું ચર્ચાવું છે. એ રુચિ ઘડતર છે પ્રજાનું. પ્રજાનું રુચિ ઘડતર કર્યા કરીશું તો આ સંસ્થાઓ બધી નરવી રહેશે.
આપને પોતાને જ્યારે કોઈક સન્માન મળે જાહેર થાય ત્યારે અંદર કેવા ભાવ જાગે?
સારું લાગે. સન્માન થાય તે વખતે તો એક સામાજિક વૃત્તિ છે માણસની કે પોતાની આસપાસનો જે સમાજ છે તે કહે કે ના તમે સારું કામ કરો છો, તો મહેનત કરી લેખે લાગી એવો સંતોષનો ભાવ થાય અને બહુ સારું લાગે અંદરથી. સેમ પિત્રોડાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે હું કુલપતિ હતો તે વખતે સેમ પિત્રોડાને અમે ડિલિટની ડિગ્રી આપી હતી. એ ત્યાંના સૌરાષ્ટ્રના સેમ પિત્રોડા. તેમણે કહ્યું કે મને દેશ પરદેશમાં ખૂબ માન મળ્યું છે પણ આ કાઠિયાવાડમાં અને કાઠિયાવાડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ માન મને આપે છે તો મને વધારે વાલું લાગે છે. એટલે આપણને આપણા પોતાના પિયર ગ્રુપ એક્સેપ્ટેબિલિટી એ બહુ ગમે એ માણસનું સામાન્ય વલણ છે, મારું પણ એવું છે.
આપણે સંસ્થાઓની વાત કરી એમાં ફાર્બસ ગુજરાતી સભા એક અપવાદ છે જેમાં આપ વર્ષોથી ટ્રસ્ટી છો, એના સામયિકનું સંપાદન સંભાળો છો. ફાર્બસ સભાનો જનસંપર્ક પ્રમાણમાં ઓછો કેમ રહ્યો છે?
બરોબર છે તમારી વાત કે ફાર્બસ સભાનો જનસંપર્ક ઓછો રહ્યો છે, તમારી સાચી છે. ફાર્બસ સભાનું મૂળ સ્વરૂપ એ સંશોધનની સંસ્થાનું છે, એટલે એનો હસ્તપ્રત સંગ્રહ પણ ખૂબ સારો છે અને દેશ દેશાવરના સંશોધકો, અંગ્રેજી ભાષામાં લખનારા, જર્મન ભાષામાં લખનારા, ફ્રેન્ચ ભાષામાં લખનારા એ લોકો પણ ફાર્બસ સભાની હસ્તપ્રતોનો ઉલ્લેખ કરે છે. હવે જ્યાં સંશોધનની પ્રવૃત્તિ નબળી પડે ત્યાં ફાર્બસ સભાનો જનસંપર્ક ઘટે. એનો એક ઉપાય એ છે કે ફાર્બસ સભાએ જનસંપર્ક વધે એ પ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ. હવે દાખલા તરીકે એક જનકલ્યાણ કરીને સામયિક આવતું હતું, તો એટલો બધો એનો ફેલાવો હતો કે વાત ના પૂછો. હવે એના અંકો વાંચીને તમે જુઓ તો તમને એમ લાગે કે આખી એટલું બધું જાળવવા જેવું નથી. આ બરોબર છે કે પ્રજાને નૈતિક રાખવી જોઈએ કે આવું, પણ તમે ક્યાં સુધી બહારથી ઉપદેશો આપીને પ્રજાની નૈતિકતાને સુરક્ષિત રાખી શકશો? નૈતિકતા તો અંદરથી આવવી જોઈએ અને એના માટે અનુકંપાશીલતા આવવી જોઈએ. તો જનસંપર્ક વધારવા માટે એ પ્રજાનું ઘડતર કરવું જોઈએ, જેથી એ પ્રજામાં કે બહુ મોટી સંખ્યામાં ક્યારેય સંશોધકો રિસર્ચર્સ આવે નહીં, પણ જેટલી સંખ્યામાં હોય એટલી સંખ્યામાં થોડોક વધારો થાય તો ફાર્બસ સભા જેવી સંસ્થા એમને ઉપયોગી લાગે એ સંશોધકોને, તો એમ મારી સમજણ છે. એટલે ફાર્બસમાં મુશાયરાઓ ગોઠવી અને ટોળાઓને ભેગા કરવા, બધા વાવા વાવા કરે, દુવારા દુબારા કરે અને તાળા મેળવીને ઘેર ચાલે જાય એ તો ફાર્બસ સભાનો અંત લાવી દેશે. પણ સંશોધન વૃત્તિ વધારવી, એમાં જે છે તે વધારે ઉપલબ્ધ કરાવવું એ બધું કર્યા કરીએ છીએ આપણે અને એ મથામણ કરવી છે. પણ એ સિવાય પણ જો એમ લાગતું હોય કે અમુક કરવાથી આ સંશોધક વૃત્તિને ઉત્તેજન મળે, એમાં ફાર્બસ સભા આ કરી શકે એવું જો કોઈ પણ કહે તો એ તો ફાર્બસ સભાના લાભમાં જ છે અને ટ્રસ્ટી તરીકે અને ટ્રસ્ટી મંડળ તરફથી પણ એ બધાનું સ્વાગત છે. કંઈક એમ લાગે કે પોતાનું નિશાન ચૂક્યા વગર એ બરોબર જનસંપર્ક વધારી શકે, પ્રજાને વધારે ઉપયોગી થઈ શકે, પ્રજાને આ કામમાં વધારે ઉપયોગી થઈ શકે એવું કોઈ સૂચન હોય તો અમને જરૂર આપજો.
આપ વિશ્વ સાહિત્યના અભ્યાસુ છો, વિશ્વની કઈ સર્જક ચેતનામાંથી આપ પ્રેરણા મેળવો છો?
આરાધનાબેન, કેટલું જબરજસ્ત આ વિશ્વ સાહિત્ય છે. હોમર પણ ખૂબ ગમે, દાંતે ખૂબ ગમે, ગચ્છે પણ ખૂબ ગમે, અને પછી બોડલેરને વાંચીએ, મલારમેને વાંચીએ, પછી એલિયટને વાંચીએ, રિલ્કેને વાંચીએ, કાફકાને વાંચીએ, આપણને થાય કે આ દરેક માણસ કેટલી જુદી જુદી રીતે જીવનને સમજવાનો પ્રયત્ન કરે છે અને માણવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે માણવું એટલે માત્ર એક કામ રોમેન્ટિક રીતે નહીં, કાફકા પણ જીવનને માણતા હતા, વેદના પણ માણી શકાય. તો રાણા પ્રતાપ જેવું લડતા હશે તો એમને કેટલી મજા આવતી હશે, ગવાતા હશે તોય મજા આવતી હશે એમને. રામશંકર ઠાકરનું તો એક નાટક છે મરી જવાની મજા. તો જગત સાહિત્યમાં પણ મને અંગત રીતે હોમર બહુ ગમે અને આ બાજુ કાલિદાસ બહુ ગમે, ભાસ ખૂબ ગમે. મધ્યકાલીન સાહિત્ય છે એ પણ બહુ સરસ. કાનડે પ્રબંધ વાંચો તો રૂવા ઊભા થઈ જાય, નરસિંહ વાંચો તો આમ તરબોળ થઈ જાય, આખો વાંચો લાગે કે વધારે પડતા લાગણીવશ ન થઈ જવું અને બરાબર ચકાસીને જોવું. જગત સાહિત્ય આપણું નિરંતર ઘડતર કરતું રહે એ જરૂરી છે. જગત સાહિત્યના કોઈ પણ એક માસ્ટરના ચરણે બેસી જવું જોખમી છે. કોઈ પણ માસ્ટરના ચરણે ન તો આપણે બેસવું કે ન તો માસ્ટરથી કોઈને બેસાડવાના ચાળે ચડવું. એટલે સમાનતાની જે ભાવના છે એ રીતે જગત સાહિત્યના મહાન સર્જકોને સમાદરપૂર્વક, એક હેતપૂર્વક અને છતાંય એક સમાનતાની ભાવનાથી વાંચવા, કાલિદાસને પણ ભાસને પણ, તો બહુ મજા આવે. એ લોકોને કદાચ એ લોકોને એટલે એ કૃતિઓ છે તો કૃતિઓ પણ વધારે ઉઘડે. એ કૃતિઓને પણ વાંચવાની એ જ રીત છે, સંશોધક વૃત્તિથી નહીં કે પૂજન વૃત્તિથી. એટલે આપણે જે પોથીઓની પૂજા કરવાનું છે બધા ધર્મોમાં એ બરાબર નથી. ચોપડી કોઈ ધર્મગ્રંથ ઉપર હાથ રાખીને તમે કહો કે હું સોગંદ ખાઈને કહું છું તો મને ઘણી વખત થાય કે ન્યાયાલયોમાં પણ એવી પ્રથા હોવી જોઈએ કે સાક્ષી આપી હોય તો કોઈ ધર્મગ્રંથ ઉપર આંગળી ન કાઢવી જોઈએ અને ફરજ પાડવી જોઈએ કે તમે આ ધર્મગ્રંથ ખોલી અને અંદર બેસીને 5-10 મિનિટ વાંચીને આવો પછી સાક્ષી તમારી આપો. ધર્મગ્રંથો ઉપર, ક્લાસિક્સ ઉપર કે વિશ્વ સાહિત્યની મહાન કૃતિઓ ઉપર આવી રીતે ઉપરથી હાથ મૂકીને પાછા ન ફરવું જોઈએ પણ ખુલ્લી ખુલ્લીને વાંચવું જોઈએ અને સમાનતાની ભાવનાથી. એના અનેક અર્થો છે. આપણા સમયમાં એનો અર્થ કયો ખુલે છે, આપણી પરિસ્થિતિમાં એનો અર્થ કયો ખુલે છે, એની મથામણ કરતાં કરતાં વાંચવું જોઈએ. એની મજા કંઈક ઓર જ છે.
આપની આધ્યાત્મિકતા વિશે શું કહેશો, ઈશ્વરમાં માનો છો?
મારી એટલી બુદ્ધિ ચાલતી નથી કે હું એ ઈશ્વરમાં, અથવા તો બીજા શબ્દોમાં કહો તો આ આખું જે દેખીતી રીતે નિયમિત રીતે ચાલતું તંત્ર છે એ તંત્રને કઈ રીતે ચાલે છે, શા માટે ચાલે છે એ હું સમજી શકું. ખૂબ મથામણ કરું છું, મને કોઈ અધ્યાત્મને છો જ નથી, પણ અપ્રમાણિક રીતે કહેવું કે મને ખબર પડી ગઈ છે અથવા તો અમુક જણાને ખબર પડી ગઈ છે અને હું એમાં વિશ્વાસ રાખું છું એમાં કોઈ માલ નથી. ભગવાન બુદ્ધને ખબર પડી ગઈ હોય તો બહુ સારું એમને માટે, શંકરાચાર્યને ખબર પડી ગઈ તો બહુ સારું. પણ આપણે એમનું વાંચીએ, વાંચીને હમણાં જ વાત કરી તેમ કે આ જગત સાહિત્ય એ પણ જગત સાહિત્ય છે, એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. પણ તમે વિચાર કરો કે આટલી બધી વેદના કેમ છે જગતમાં, આટલું બધું દુરિત કેમ છે જગતમાં, આટલી બધી અનિયમ અતંત્રતા પણ કેમ છે. એક તરફથી દરરોજ સવારે સૂરજ ઉગે છે એટલે દરરોજ સાંજે આથમે છે, એટલે કે આ ગ્રહ નક્ષત્રો આટલા લયબદ્ધ રીતે આ બ્રહ્માંડમાં ફરે છે. આપણને એ જ ખબર નથી કે શા માટે ફરે છે. હોય એ બધા તો પોતાના લયમાં, ઉમાશંકર તો આમાં બહુ માનતા હતા અધ્યાત્મમાં, જનોત્કર્ષે રાસે પરમ ઋત લીલા અભિરમે, એમ બહુ સરસ પંક્તિ છે, મને બહુ ગમે પણ છે, પણ એની સાથે હું સંમત નથી. પંક્તિ બહુ સરસ છે, એની લગ્નીમાંથી આગલી છે. એટલે જનોત્કર્ષે એટલે કે માણસોના ઉત્કર્ષમાં, અને રાસે અને માણસના પતનમાં, રાસમાં ખતમ થઈ જાય છે તેમાં પ્રજાની પ્રજાઓ. પરમ ઋતલીલા અભિરમે, બહુ અદ્ભુત ઋતલીલા અભિરમે છે. તો અત્યારે અહીંયા જે આખો એશિયા ભરીને, મિડલ ઇસ્ટ ભરીને જે બધું ચાલે છે ઋતલીલા છે કોઈની? એટલે આ જે દુરિત છે, વેદના છે, પીડા છે એ ને નજરઅંદાજ કરીને તમે કહો કે આ તો બધું પરમાત્માની લીલા છે તો એ તો કાં તો કાયરતા છે કાં તો મૂર્ખતા છે. એટલે એ અધ્યાત્મ તો એમાં જ છે કે તમે પ્રયત્ન કર્યા કરો સમજવાનું કે આ શું ચાલી રહ્યું છે બધું, સમજાતું નથી જોકે, અને જ્યારે ન સમજાય ત્યારે પ્રમાણિકતાપૂર્વક વેઇટિંગ ફોર ગોડો નાટક લખો, એ પણ જરૂરી છે.
આપને સાહિત્યેતર પ્રવૃત્તિઓ, શોખ, રસ, રુચિ?
ફરવાનું બહુ ગમે, અને એક બાજુથી બહુ ફરાતું નથી ને બીજી બાજુથી ખૂબ ફરાય છે, કારણ કે સાહિત્યના કાર્યક્રમોમાં જઈએ ત્યારે આસપાસ બધે જઈએ, દેશ પરદેશમાં એ તો કંઈક જોવાનો પ્રયત્ન કરીએ, તમારા જેવા બધા દોસ્તો હોય તો બધા ફરવા લઈ જાય ત્યાં આગળ, એટલે બહુ મજા, કુટુંબ પણ, દીકરો દીકરી પણ બધે ફરવા લઈ જાય, એટલે એક તો એ ગમે અને કેટલી આમ મજા આવે. બીજું બસ દીકરીને ઉછેરવી ને એને એની જે બધી શક્તિઓ છે તે પ્રગટ થાય અને એને મજા આવે જીવનમાં, એ માટે મથામણ કરવી, એ પણ અમારી બંનેની, બંનેની નહીં આખા કુટુંબની અમારી એક બહુ મનગમતી પ્રવૃત્તિ છે, અને સામે બાજુથી એ પણ અમને એટલું જ આપે છે કારણ કે એ કુટુંબનો ભાગ છે, એટલે એ પણ જે રીતે જીવે છે અમારું એ ઘડતર થાય છે, અમને મજા આવે છે. એટલે આ જે વિપાશાના મા બાપ, ભાઈ, ભાભી, ભત્રીજા આ બધા છે, કઝિન્સ, માસીના દીકરા દીકરીઓ, બધા મા માસી મા કાકા, એટલે એમ એ પણ એક રસનો વિષય છે, જીવન કેવી રીતે ચાલે છે, બિલકુલ આપણે પોતાનું એમ એબસ્ટ્રેક્ટ નહીં, આપણે પોતાનું જીવન કેમ ચાલે છે એની મજા છે.
આપને ગુજરાતી કવિતાનું ભાવિ કેવું લાગે છે?
બહુ સારું લાગે છે, ખૂબ સરસ લખે છે કવિઓ, નવા નવા કવિઓ કેવા સરસ લખે છે અને જૂના જૂના કવિઓ કેવું સરસ લખી ગયા છે. સવાલ એ છે કે એ નવા કવિઓએ એ જૂના કવિઓનું વાંચવું જોઈએ, એટલે આજે થોડો જે અભ્યાસનો અભાવ થોડોક વર્તાય છે, સરસ કવિતા લખતા હોય પણ પ્રેમાનંદ આખું કંઠે ન હોય, નરસિંહ આખો મોડે ન હોય, તમે કાનડે પ્રબંધ વાંચ્યું ન હોય, નર્મદ નવલામ એમ આખું જે આત્મસાત ન કર્યું હોય તમારું સાહિત્ય, અને પછી આગળ જતા ભારતીય સાહિત્ય અને આગળ જતા જગત સાહિત્ય, એટલે કેટલી મજા છે, મજા ચૂકી જતા હોય એવું લાગે છે ઘણા મારા અનુગામી સર્જકો, પણ એમની પાસે આખું જીવન પડ્યું છે, એટલે એ આવતીકાલે શું કરશે, આવતીકાલે કેવી સમજણ કહેશે કોણ કહી શકે, માણસ જાતિ ખૂબી તો એ છે આ સુધી જે ન કર્યું હોય તે અચાનક જ એક આવતીકાલે કરી બતાડે, એને આપણને આશ્ચર્યચકિત કરી નાખે, આપણે રાહ જોઈએ છીએ કે સર્જકતા છે, એ સર્જકતાની સાથે સાથે આપ કેળવણી, આ રીતે સર્જક તરીકેની આપ કેળવણી મારા અનુગામી સર્જકો કેળવતા જશે, કદાચ મને ખબર નહીં હોય પણ એની મને પણ ખબર પડે એમ મનમાં અરમાન છે.
આપના સમગ્ર સર્જનો તરફ નજર નાખો આજે તો કેવા ભાવ જાગે છે, કંઈ બાકી રહ્યું છે એવું લાગે છે?
દરેક દરેક કૃતિ પછી લખ્યા પછી એવો ભાવ થાય, અને આ વાસ્તવ અંદરનું ને બહારનું એક અગાધ છે, એટલા માટે જ અધ્યાત્મનો ઇનકાર હું કરું છું, કારણ કે એમાં કોઈકને દર્શન થઈ ગયું હોય તો આપણને પકડાવી દે કે આ બધું આમ છે, પણ મારે જાતે જોવું છે, એટલે નવા નવા નરસિંહ મહેતાવાળું નાટક મારા આગલા નાટકો કરતા સાવ જુદું છે, અને હવે એના પછી લખાશે તેનાથી સાવ જુદું હશે કવિતામાં પણ એ રીતે, એટલે ઓડિશસનું હલેસું એની અંદર જે એક ઉક્તિ જોવાની મસ્તી હતી, તોફાન ધા હતા, તે 75 વર્ષે પણ ચાલુ રહ્યા તો પછી રહી શકે કોઈ માણસને એવું પણ હોય, પણ મને જુદું છે કે દર દશકનો જીવનનો અનુભવ અપૂર્વ છે, આપણને 25 વર્ષે જે અનુભવ્યું હોય તે 55 વર્ષે ન અનુભવી શકીએ, અને 75 વર્ષે જે અનુભવ્યું હોય તે પણ 55 વર્ષે ન અનુભવી શકે, દરેક દશકનો એક અદ્ભુત અનુભવ છે જીવનનો, અને એને ત્યાં સ્થિર રહીને માણવું જોઈએ, એટલે અહીંયા અને આજે એ બે શબ્દોનો મહિમા જો સમજાય તો મજા આવે.
સીતાંશુ મહેતાને જો કોઈ જીવનના નિચોડ રૂપ સંદેશ આપવાનું કહે તો એ શું હોય?
જીવનને બહુ નિચોડવું નહીં અને બધાને બહુ સંદેશો ના આપો, જીવનને નિચોડવાની જરૂર નથી, આમ જાતે વહે છે, જેટલું એને પ્રગટ કરવું તો કરે, આપણે એને મથી આપ વિનવીએ કે જરા વધારે પ્રગટ થતો સારું, પણ એટલે એક કવિતા મને બહુ ગમે છે, બહુ થોડાક મિત્રોને પણ ગમે છે કે વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે. એટલે આપણને વેદના ઘણી વખત અંધ કરી નાખે છે, એને બદલે આપણને નજર જો આપે એટલે પેઇન થ્રેશોલ્ડ આપણે ઊંચો રાખવો જોઈએ. તામ તિતિક્ષસ્વ ભારત એમ ગીતામાં કહ્યું છે. તો તિતિક્ષા પેઇન થ્રેશોલ્ડ, દુઃખ સહન કરવાની પણ ક્ષમતા, અને કોઈને તે વખત બહુ દુઃખ પડે તે વખતે કશા ચરણે અને શરણે ન જવાની ટટારી, આ બધું મને તો મારા જીવનમાં બહુ ગમ્યું છે. એનાથી કંઈ દુખડા ઓછા નથી થયા, પણ એની મજા માણવાની એક ક્ષમતા પણ અંદરથી પ્રગટે છે. બા દરેક માણસે થાય છે. આપણને એમ લાગે કે આપણા દુખડા અદ્ભુત ને અદ્વિતીય છે, તો એ ભ્રમ છે. માણસે જુઓ અને જરા તમે સમજો તો કેટલું બધું આદર થાય. કોઈ પણ માણસને જુઓ તો, કારણ કે દરેકને દરેકનો સંઘર્ષ છે, દરેક ઉત્સવ પણ છે. તો માણસ માત્રના જીવનોત્સવને અને જીવન સંઘર્ષને એક વિનયથી અને સંભાવથી જોઈએ તો એના જેવી જિંદગીની બીજી કોઈ મજા નથી. સિવાય કે આરાધનાબેન સાથે ઓસ્ટ્રેલિયાથી વાત કરવાની મજા.
સિતાંશુભાઈ, આપે આપના સર્જનોથી, આપની વિદવત્તાથી ગુજરાતી વાંગ્મયને જ નહીં પણ ગુજરાતી સંસ્કાર જગતને અનુપમ પ્રદાન કર્યું છે તે બદલ આપને વંદન કરું છું. આવી રહેલા વર્ષોમાં આપ નિરામય દીર્ઘ આયુષ્ય ભોગવો એવી શુભકામના પણ કરું છું. આજે આટલો સમય કાઢીને મારી સાથે આ વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ ખૂબ આભાર.
તમે પણ આટલું બધું કરો છો ગુજરાતી માટે, ત્યાં બેઠા બેઠા આખા જગતને જોડો છો, એ માટે તમારો પણ ખૂબ આભાર. નમસ્તે.